તારીખ 4/5/1977 શ્રી પ્રવચન સાર ગાથા 121 અને 122 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 83.
પરિણામાત્મક સંસારમાં કયા કારણે ભૂતગોળનો સંબંધ થાય છે કે જેથી તે સંસાર મનુષ્ય પર્યાયાત્મક હોય છે તેનું અહીં સમાધાન મળે છે. જીવ અને દ્રવ કર્મનો નૈમિત નૈમિત સંબંધ છે. જીવના પરિણામ જીવની વર્તમાન યોગ્યતા અનુસાર વિકારી કે અવિકારી થાય છે. પૂતગલ કર્મના પરિણામ પૂતગલ કર્મની યોગ્યતા અનુસાર તે પ્રમાણોને તે સમયની યોગ્યતા અનુસાર પ્રકૃતિ પરિણામ થાય છે. બંનેનો સાદ્રશ્યપણું મેળવાળાપણું જોઈ અને આપસમાં સંબંધ છે એમ ગણવામાં આવે છે. જીવના અનવસ્થિતપણાનો હેતુ પ્રકાશ છે. સંસારો પૂર્ણ ક્રિયા સંસાર પુન ક્રિયા સંસાર પોતે ક્રિયા છે. નિષ્ક્રિય નિર્વિકલ્પ શુદ્ધાત્મ પરિણતે હે વિશ્વદ્રષ્ટિ મનુષ્યાદિ વિભાવ પર્યાય પરિણતિ રૂપા ક્રિયા સંસાર સ્વરૂપમ. એ સંસારનું સ્વરૂપ કેમ કે નિષ્ક્રિય નિર્વિકલ્પ એવું જે શુદ્ધાત્મ શુદ્ધ આત્માનું સ્વરૂપ છે તેના પરિણામથી તેની પરિણતિથી વિસદ્રશ વિરુદ્ધ જાતનું મેળવાળું નહીં મેળ ન ખાય એવું વિરુદ્ધ જાતનું મનુષ્ય આદિ વિભાવ પર્યાય પરિણતિ રૂપ મનુષ્ય વગેરે જે વિભાવ પર્યાય પરિણતિ રૂપ જે ક્રિયા છે તેને સંસાર કહેવામાં આવે છે. એટલે એમ કહ્યું કે આત્માના નિર્વિકલ્પ સ્વભાવથી શુદ્ધ સ્વભાવથી વિરુદ્ધ જાતનું પરિણામ વિરોધી પરિણામ તે સંસાર છે. સંસાર એ આત્માના સ્વભાવનો વિરોધી જાતનું પરિણામ છે. સંસાર એટલે સુખનું સ્થાન છે એમ છે. પોતાની જાતથી વિરુદ્ધ વિરોધ કરનારું પોતાના આત્માના સ્વભાવનો વિરોધ કરનારું એવું જે પરિણામ તે સંસારની ક્રિયા છે. પછી મનુષ્ય છું ને પછી એમાં કોઈ મેળ રહેતો એને કોઈ કંટ્રોલ નથી પરિણામને. મનુષ્ય છું એમ માન્યું અથવા આત્માને ભૂલ્યો એ પરિણામ ક્યાં જઈને કેવી રીતે થશે એનો કોઈ મેળ છે. સાચ કશ્ય ભવતી એવા પરિણામ કોને થાય છે કે સંસાર માણસ જીવતો સંસારમાં પરિભ્રમણ કરતા એવા જીવને સંસાર માણસ સંસરણ કરતા સંસરત સંસ્કૃત એટલું લીધું છે. વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ મુક્તાત્મનો વિલક્ષણસ્ય સંસરત પરિભ્રમત સંસારી જીવસ્ય ઇતિ. પોતાનો જે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ છે આત્માનો એનાથી વિરુદ્ધ જાતનો મુક્તાત્માને પ્રગટ છે. મુક્તાત્માને જે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ પ્રગટ થયો તેનાથી વિલક્ષણ એટલે વિરુદ્ધ જાતનો જે સંસરતો પરિભ્રમતો સંસરણ કરતો પરિભ્રમણ કરતો જે સંસારી જીવ તેને આવા સંસારને યોગ્ય પરિણામ થાય છે. એટલે કે સ્વભાવથી વિરુદ્ધ જાતના પરિણામ એને થાય છે. તતસ્થિતમ તેથી એમ સિદ્ધ થયું કે મનુષ્યાદિ પર્યાયાત્મક સંસાર એવો વિનશ્વરત્વે કારણ મિતિ. મનુષ્યાદિ પર્યાયાત્મક જે સંસાર છે તે જ વિનશ્વરપણાનું કારણ છે. કેમ કે એ પરિભ્રમણ છે, એ ક્ષણિક છે, અને જીવને વિકારી હોવાથી દુઃખમય છે. એકસો ને વીસ નું છેલ્લું થોડું બાકી રહી ગયું, 121 નું મથાળું. હવે પરિણામાત્મક સંસારમાં એવા પરિણમતા ક્ષણિક સંસારમાં અહીંયા લીધું ને વિનશ્વરત્વે કારણમ, એવા પરિણામાત્મક સંસારમાં ક્ષણિક સંસારમાં કયા કારણે પૂતગળનો સંબંધ થાય છે? કે જીવના મલિન પરિણામને લઈને કર્મનો સંબંધ થાય છે. શુદ્ધ પરિણામને કર્મનો નવો સંબંધ થતો નથી, કે જેથી તે સંસાર એટલે તેનું ફળ મનુષ્યાદી પર્યાયાત્મક હોય છે તેનું અહીં સમાધાન વર્ણવે છે, અથવા એ સંબંધીનો અહીંયા ખુલાસો કરવામાં આવ્યો છે. આદા કમ્મ મલિમથો પરિણામમ લહદી કમ્મ સંજિતમ તત્તો શિલિષદી કમમ તમ્મા કમ્મમ તો પરિણામો.
જીવ કર્મ સંયુત પામતો પરિણામને કર્મ બંધાય છે પરિણામ તે
કર્મથી મલિન આત્મા કર્મ સંયુક્ત પરિણામને એટલે દ્રવ્ય કર્મના સંયોગે થતા અશુદ્ધ પરિણામને પામે છે. કર્મથી મલિન એવો આત્મા ભાવ કર્મથી મલિન, કર્મ સંયુક્ત પરિણામને એટલે દ્રવ્ય કર્મના સંયોગે થતા અશુદ્ધ પરિણામને પામે છે, એટલે નવા દ્રવ્ય કર્મનું એને બંધન થાય છે. જ્યારે પોતે ભાવ કર્મ શુભાશુભ કર્મથી મલિન પરિણામે પોતે પરિણમે છે ત્યારે નવા દ્રવ્ય કર્મના સંબંધને અથવા બંધનને પામે છે. તેથી કર્મ ચોંટે છે, બંધાય છે, માટે પરિણામ તે કર્મ છે. માટે એવું જે અશુદ્ધ પરિણામ તે કર્મ છે એમ લેવું. કર્મ એટલે કાર્ય, સંસારનું જે કાર્ય છે, સંસારની ક્રિયાનું કાર્ય છે એવું કર્મ છે. ટીકા. સંસાર નામનો જે આ આત્માનો તથાવિધ પરિણામ, તે પ્રકારનો પરિણામ તે જ દ્રવ્ય કર્મ ઓળગવાનો હેતુ છે. એ પરિણામને સંસાર કહી દીધો છે. સંસાર નામનો જે આત્માનો તથાવિધ એટલે તે પ્રકારનો એટલે મલિન એવો જે પરિણામ તે દ્રવ્ય કર્મ, નવા દ્રવ્ય કર્મ વળગવાનો હેતુ છે, કારણ છે. કેમ કે એનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મનો સંબંધ થાય છે. તેથી જીવનો એ સંસારી પરિણામ તે નવા કર્મ બંધાવવાનું કારણ અથવા હેતુ છે. હવે તથાવિધ પરિણામનો કોણ હેતુ છે, એવા મલિન પરિણામનો કોણ હેતુ છે, એનું શું કારણ છે, શા માટે જીવને મલિન પરિણામ થાય છે, એ પ્રશ્ન ઉઠાવ્યો છે પોતે. દ્રવ્ય કર્મ તેનો હેતુ છે, નવા નહીં પણ જૂના જે દ્રવ્ય કર્મ છે એનો જે વિપાક છે, ઉદય છે, એ મલિન પરિણામનો હેતુ છે. હેતુ છે એટલે નિમિત્ત છે, કારણ કે દ્રવ્ય કર્મથી સંયુક્તપણે જ તે જોવામાં આવે છે. જ્યારે જ્યારે જીવ મલિન પરિણામે પરિણમે ત્યારે જૂના દ્રવ્ય કર્મના વિપાક સહિત ઉદય સહિત જ જોવામાં આવે છે. નિયમથી ઉદયમાં જોડાયેલો હોય છે અને મલિન પરિણામે એ પરિણમે છે. એટલે દ્રવ્ય કર્મથી સંયુક્તપણે જ તે જોવામાં આવે છે, એના ઉપર શંકા કરી છે. જીવના પરિણામનું મલિન પરિણામનો હેતુ દ્રવ્ય કર્મ અને નવા દ્રવ્ય કર્મ બંધાવવાનો હેતુ જીવનો ભાવ કર્મ, એમ સામે સામું લીધું એટલે અહીંયા શંકા ઉઠાવી છે કે એમ હોય તો ઇતરે ઇતર આશ્રય દોષ આવે આવી ગયું છે. એક બાબત, એક અસિદ્ધ બાબતને સિદ્ધ કરવા માટે બીજી અસિદ્ધ બાબતનો આશ્રય લેવામાં આવે. હજી જેને સિદ્ધ કરવું બાકી છે, અસિદ્ધ થયેલી બાબતને અસિદ્ધ થયેલી બાબતથી સિદ્ધ કરવામાં આવે, અને વળી તેને જ તે જ બીજી બાબતને સિદ્ધ કરવા માટે વળી પહેલી જે અસિદ્ધ થયેલી બાબત તેને તેનો આશ્રય લેવામાં આવે. એ તર્ક દોષને, તેવા પ્રકારના તર્કને ઇતરેતર આશ્રય દોષ કહેવામાં આવે છે. એટલે એમ કહેશે કે દ્રવ્ય કર્મનો નિમિત્ત ભાવ કર્મ ને ભાવ કર્મનો નિમિત્ત દ્રવ્ય કર્મ, આ તો એકબીજાનો આશ્રય ઇતરેતર આશ્રય, એક ઇતર એટલે ઇતર, ઇતર એટલે બીજો, બીજાનો બીજાનો બીજો આશ્રય લે, વળી પછી આનો આશ્રય લે, એ તર્ક છે, એ ન્યાય સંગત નથી. એમ અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે, એ પ્રશ્ન ઉઠાવ્યો છે. ખરેખર આમાં ઇતરેતર આશ્રય દોષ નથી, એટલા માટે કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ જે લીધા છે, એમાં બંને વખતે જે દ્રવ્ય કર્મ છે એ જુદા જુદા લીધા છે. જ્યારે જીવ દ્રવ્ય કર્મનું નિમિત્તથી પરિણમે છે ત્યારે પૂર્વના બંધાયેલા કર્મના ઉદયનો આશ્રય કરે છે, અને નવા જે કર્મ બંધાય છે ત્યારે ઉદયમાં આવેલા બંધાતા નથી, પણ વિશ્વમાં રહેલા બીજી જે કારણ વર્ગના એમાંથી કર્મ આવીને બંધાય છે, એટલે તેના તે કર્મનો અહીંયા આશ્રય લેવામાં આવતો નથી. એમ કે છે જીવના ભાવનું નિમિત્ત થવા, નિમિત્ત પામીને પરિણમવાની શક્તિ છે. જેમ કે એક સ્થૂળ દ્રષ્ટાંત લઈએ કે ચાલવાની ઈચ્છા થઈ એ જીવનો ભાવ, અને ગમન કર્યું એમાં પૂતગુળે સાથે ગમન કર્યું કે નહીં, એમ પૂતગુળને ખબર નથી, શરીરના પૂતગુળને ખબર નથી કે જીવને શું ઈચ્છા થઈ, પણ જ્યાં નિમિત્ત નૈમિત સંબંધ છે ત્યાં પૂતગુળ સ્વયં મેળવાળી ક્રિયા એ પરિણમે છે, અને નિમિત્ત નૈમિત સંબંધ કહેવામાં આવે છે. એટલી વાત છે. એવો જીવ અને અજીવના કેટલાક પરિણામને આપસમાં મેળ છે, એના દિવસે એ પ્રકાર છે. એવો એવો જે યોગ્યતા છે, તથા પ્રકારની જીવમાં અને અજીવમાં યોગ્યતા છે, એ પોતપોતાની છે. જીવની યોગ્યતા જીવની છે, અને જીવને લઈને છે, અને પૂતગળને લઈને નથી. અને પૂતગળની યોગ્યતા તે પૂતગળની છે, પૂતગળને લઈને છે, અને જીવને લઈને નથી. એ મને કામ છે. સમાધાન કે નથી આવતો, નથી આવતો એટલે તેવો દોષ નથી આવતો, કારણ કે અનાદિ સિદ્ધ દ્રવ્ય કર્મ સાથે સંબંધ એવા આત્માનું જે પૂર્વનું દ્રવ્ય કર્મ તેને ત્યાં હેતુપણે ગ્રહવામાં એટલે સ્વીકારવામાં આવ્યું છે. જ્યાં જીવ મલિન પરિણામે પરિણમે છે ત્યારે અનાદિ સિદ્ધ દ્રવ્ય કર્મ એ અનાદિ સિદ્ધ છે, સંસારી જીવને દ્રવ્ય કર્મનો સંયોગ છે તે અનાદિ સિદ્ધ છે, તે કઈ નવો સિદ્ધ કરવાની વાત છે નહીં. એના નિમિત્તે નવું પૂતગળ કર્મનો સંબંધ થાય છે, અહીંયા સિદ્ધ કરવો છે. પણ જેનો આશ્રય કરે છે એ તો પૂર્વે બંધાયેલું દ્રવ્ય કર્મ છે, કે જે સંસારી જીવને અનાદિ સિદ્ધ છે. એવા અનાદિ સિદ્ધ દ્રવ્ય કર્મ સાથે સંબંધ એટલે બંધાયેલા એવા આત્માનું જે પૂર્વનું દ્રવ્ય કર્મ, પહેલાનું જે દ્રવ્ય કર્મ તેને ત્યાં હેતુ પણ એટલે એનો આશ્રય કરે છે જીવ, એટલે એને કારણ પણ ગ્રહવામાં એટલે સ્વીકારવામાં આવ્યું છે. જે નવું દ્રવ્ય કર્મ બંધાવવાનું છે એનો આશ્રય નથી કરતો જીવ, પણ પૂર્વના બંધાયેલા દ્રવ્ય કર્મના ઉદયનો જીવ આશ્રય કરે છે, અને મલિન પરિણામે પરિણમે છે. શું પ્રશ્ન ચાલે છે? જીવને સંસાર કેમ થાય છે, જીવ સંસારમાં કેમ પરિભ્રમણ કરે છે એનું આ વિજ્ઞાન છે. કે અનાદિથી જીવને દ્રવ્યકર્મ સાથે સંબંધ છે, શરીર આદિ બંધન છે, અને જે જે કર્મનો જે જે કાળે ઉદય આવે છે તે તે કર્મના ઉદયમાં જોડાઈને એ રાગ દ્વેષ મોહ ભાવે પરિણમે છે, સ્વયં ભાવ કર્મ રૂપે પરિણમે છે. અને એ રીતે એ મલિન પરિણામે પરિણમતા એને નવા દ્રવ્ય કર્મનો સંબંધ થાય છે. એમ જૂનું પોતાની મુદત પૂરું કરીને ચાલ્યું જાય છે કર્મ, નવું કર્મ ત્યાં સંબંધ પામે છે. આમાંથી સાયકલ ચાલે છે, એક રોલ ઉખડે છે ને બીજો રોલ મીટાય છે. એમ સંસારી જીવનું સંસારી પરિભ્રમણ બહુ લાંબા કાળ સુધી ચિરકાળ પર્યંત ચાલે છે, ઘણા દીર્ઘકાળ પર્યંત ચાલે છે એનું આ કારણ છે. કે નવા દ્રવ્ય કર્મનો સંબંધ થાય એવા જ પરિણામ એ જૂના દ્રવ્ય કર્મના ઉદયના કારણે ટાઈમની સમય કરતો જાય છે, અને તેથી એને સંસારનું પરિભ્રમણ છૂટતું. એ તો છે ને, બધું આવશે આમાં. જો એ પોતે પોતાના સ્વરૂપને, નિષ્કર્મ સ્વરૂપને ઓળખે, જાણે, તો એને હું અસંસારી છું, સીધ સમાન છું, એવા દ્રવ્યકર્મના ઉદયમાં નહીં જોડાતા સ્વરૂપમાં એ જોડાય. દ્રવ્યકર્મના ઉદયમાં ન જોડાય પણ એ પોતાના સ્વરૂપમાં એ જોડાય, ત્યારે એને નવું દ્રવ્યકર્મનો આશ્રય છૂટે. આ રીતે નવું દ્રવ્ય કર્મ જેના કાર્યભૂત છે, નવું દ્રવ્ય કર્મ જેના કાર્યભૂત છે, અને જૂનું દ્રવ્ય કર્મ જેના કારણભૂત છે. નવું દ્રવ્ય કર્મ છે એ કાર્ય થયું અને પોતાનો પરિણામ તે કારણ થયું. જૂનું દ્રવ્ય કર્મ કારણ થયું અને પોતાનો પરિણામ તે કાર્ય થયું. એમ પોતાનો પરિણામ, એક જ પરિણામ, એક જ સમયનો પોતાનો પરિણામ, તે પોતે કારણ કાર્ય સ્વરૂપ છે. જૂનાની અપેક્ષા એ કારણ છે અને કાર્ય છે, અને નવાની અપેક્ષા એ પોતે કારણ છે. એમ છે, એક જ પરિણામ, કારણ પણ લાગુ પડે છે અને કાર્ય પણ એને લાગુ પડે છે. પરિણમે એ રીતે પૂગલ કર્મ નિમિત્ત જીવ પણ પરિણમે, ત્યાં સ્પષ્ટ કર્યું છે, સાથે જ ગાથા દીધું છે. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે. ગુણ એટલે ભાવ, જીવના ભાવને કર્મ કરતો નથી અને કર્મના ભાવને જીવ કરતો નથી. અન્ય અન્યના નિમિત્તથી પરિણામ દેવતણા બને, એકબીજાનું નિમિત્ત પામે છે. એ કારણે આત્મા ખરે કરતા ખરે નિજ ભાવથી, પોતાના ભાવનો આત્મા ખરેખર કરતા ખરે છે. પૂગલ કર્મ કરે તો સર્વ ભાવોનો કદી કરતા નથી. સુખો સાથે સાથે લીધી છે, ત્રણ ગાથા સાથે લીધી. નથી દેખાતા એ બરાબર છે, પણ હવે જયારે જીવને દુઃખ છે અને દુઃખ એની એક સમસ્યા છે, અને એ દુઃખ કેમ થાય છે, રોગ થાય છે ત્યારે ખબર નથી હોતી દર્દીને મને કેમ રોગ થયો, એને દુઃખ થાય છે, બરાબર છે. પછી એને રોગનું નિદાન કરવામાં આવે છે, ભાઈ તમને આમ કરતા આમ રોગ થયો છે, તમે ફલાણું ફલાણું ખાધું છે, વધારે પડતું ખાધું છે, તીવ્ર રસથી ખાધું છે, ખાધું છે ત્યારે નુકસાન થશે એવો વિચાર કર્યો નથી અને ખાધે રાખ્યું છે, એમ કે એને યાદ પણ આવે. વૈદ ગયે ત્યારે એને યાદ આવે કે વૈદની વાત તો સાચી છે, ત્યારે ખાધું હતું ત્યારે તો તીવ્ર રસથી એમને એમ દાબે રાખ્યું હતું, બરાબર છે. પછી એમ કે હવે મટવા માટે ઉપવાસ કરવાનો છે, દુગુતરામ વૈદ હોય બરાબર, કેમ કે બહુ ખાધું હતું, ઘણું ખાધું તું, જરૂરિયાત કરતા પણ વધારે ખાધું તું, તો અમે હાટું વળી જાય પછી વિચારીએ તો બેલેન્સ થઈ જાય બરાબર, અને શરીરની પ્રક્રિયા બરાબર યોગ્ય રીતે કામ કરવા લાગે. એને ન્યાયથી તો વાત બેસે કે અહીંયા વધારે પડતો શ્રમ આપ્યો છે શરીરના અવયવને, એને આરામ દેવાની બરાબર જરૂર છે, એ તો ન્યાયની વાત છે. એક માણસ થાકેલો હોય તો એને આરામની જરૂર છે, જો એને સ્વસ્થ થવું હોય તો. એ ન્યાયની વાત છે કે નહીં? બસ એવું છે. આ તો જુદી જુદી અપેક્ષા છે ને, એમાં અપેક્ષા જુદી જુદી છે. કારણ એમ વસ્તુનું સ્વરૂપ છે, કારણમાં શું એમ જ વસ્તુનું સ્વરૂપ છે. એક માણસને મામો કેવો ને ભાણેજ કેવો એમ બે કેમ કહેવાય? કે ભાઈ એ જુદી જુદી અપેક્ષા છે. એનો ને એનો ભાણેજ ને એનો ને એનો મામો ક્યાં કહીએ છીએ? મામો જુદાનો છે ને ભાણેજ પણ જુદાનો છે, એમ વાત છે કે નહીં? એનો ને એનો કહેતા હોય તો પ્રશ્ન બરાબર છે કે આમ કેમ, પણ એ તો જુદો જુદો છે. એમ આયા ભાવકર્મનો કરતા કેવો છે? ત્યારે જીવ પોતે મલિન ભાવમાં તન્મય થઈને પરિણમે છે એવા જીવની આ પરિણામની મલિન પરિણામની મુખ્યતા છે એને બતાવીએ છીએ. તે જ જીવને તેના શુદ્ધ સ્વભાવની અસલ મૂળ સ્વભાવને બતાવવા માટે પરિણામને ગૌણ રાખીને બતાવવામાં આવે છે. તેવા ને તેવા મલિન પરિણામથી મુખ્ય ક્યાં એને કરીએ છીએ? ત્યાં જ્યારે એને સ્વભાવથી મુખ્ય કરીને બતાવવામાં આવે છે ત્યારે મલિન પરિણામનો અકર્તા છે એમ કહેવામાં આવે છે. ત્યારે મલિન પરિણામની મુખ્યતા ક્યાં કરાવીએ છીએ? ત્યાં અપેક્ષા બદલાય છે કે નહીં? જેમ મામા ભણેજની અપેક્ષા બદલાય છે, મામા અપેક્ષા બદલાય છે કે નહીં? પછી ક્યાં પ્રશ્ન? એ તો સ્વભાવમાં તર્ક કેવી રીતે હોય શકે? પણ એમાં મન વાળવામાં નુકસાન છે કે લાભ છે? જો એકલો વાદ વિવાદ કરવો હોય તો સમાધાન નહીં થાય. પણ જીવને પોતાના હિતની બુદ્ધિ હોય કે મારામાં ઘણા દોષ છે, વર્તમાનમાં દેખાય છે, એ દોષથી હું દુઃખી છું, એવો દોષ તે રોગ છે આત્માને, જીવને એ રોગ થયો છે અને રોગને લઈને જીવ દુઃખી છે, એને હવે તંદુરસ્ત શુદ્ધ જીવ કરવો છે તો એનો આ ઉપાય બતાવે છે, તો એમાં ન્યાય સંગત વાત લાગે તો પછી કુતર્ક કરવાથી શું ફાયદો છે? એવા ન્યાયની સામે કુતર્ક કરવાથી કઈ ફાયદો ખરો? ભાવ કર્મનો કરતા પર્યાય પણ છે એ નિશ્ચય છે, અને પ્રમાણથી જોવામાં આવે, પ્રમાણની મુખ્યતા કરવામાં આવે તો ભાવ કર્મનો કરતા તે જીવ છે. મલિન પરિણામ સહિતનો આખો જીવ લેવો, મલિન પરિણામ સહિતનો આખો જીવ દ્રવ્ય લેવું ત્યાં બરાબર છે. ત્રિકાળ છે ને, ત્રિકાળને અને વર્તમાનને જુદા પાડવો ત્યારે તો પ્રશ્ન રહેતો નથી. ત્રિકાળ અને વર્તમાનને જુદા પડો ત્યારે પ્રશ્ન રહેતો નથી. પણ એ જુદા તો ક્યારે પડે છે? કે જ્યારે ત્રિકાળનો આશ્રય કરવામાં આવે છે ત્યારે. પણ ત્રિકાળનો આશ્રય ન કરે અને પરિણામ જુદા ને હું જુદો, દોષ કર્યો તો પરિણામે કર્યો, એમાં મારે શું? ખરેખર એમ એમ એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં એમ કહેતી કહેનાર એનો આશ્રય કરે છે. આમાં શું ખૂબી છે? ટેકનિક આ છે જે વાત પ્રતિપાદન કરવામાં આવે છે. એમાં એમ કહેવામાં આવે છે કે ભાવ કર્મ પરિણામ કરે છે, હું નહીં. ત્રિકાળ એટલે હું, ત્રિકાળી તો હું છે ને, એમ હું નહીં. એમ જ્યારે સ્વસ્વરૂપનો આશ્રય કરવામાં આવે છે ત્યારે એ વાત ન્યાય સંગત છે. પણ સ્વસ્વરૂપનો આશ્રય નથી કરવામાં આવતો, કરતા થઈને પ્રણમે છે અને પરિણામ ભાવકર્મ પરિણામ કરે છે, એ પરિણામ કરે છે અને હું નહીં. ત્રિકાળ તો જુદો છે, તો એ ત્રિકાળનું જ્ઞાન બરાબર છે? એ ત્રિકાળીનું જ્ઞાન બરાબર નથી. ત્રિકાળીનું જ્ઞાન ત્રિકાળીના આશ્રય પૂર્વક થાય છે, એવો એક પ્રશ્ન છે. વિચાર આવ્યો હતો કે એક પ્રશ્ન એવો થયો એક વાર કે આત્માનું જ્ઞાન કઈ રીતે થાય. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે એમ સીધી ખબર કહેવામાં આવે છે, કઈ લાંબી લાંબી ચોડી વાત નથી, આડી ઓડી વાત નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ તો એક તદ્દન સાવ સીધી વાત છે, પણ એનું જ્ઞાન કઈ રીતે થાય છે એવો એક પ્રશ્ન છે. કે એનું જ્ઞાન એનો આશ્રય કરતા થાય છે, બીજી કોઈ રીતે થતું નથી. આમ છે આપણા તમારા પ્રશ્નને શું સંબંધ છે આની સાથે, કે ત્રિકાળી એવો ને એવો રહે છે એવું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે પરિણામમાં દોષનો અભાવ ન થાય એવું બનતું નથી. ત્યારે આંશિકપણે દોષનો પરિણામમાં અભાવ ન થાય એવું તો બની શકતું નથી. હવે જે આંશિક દોષ રહ્યો સાધકની અવસ્થામાં એનો એ સ્વામી થતો નથી. કેમ કે એ સ્વામી થયો હું ત્રિકાળી છું, એનો સ્વનો છે સ્વામી થયો ત્યારે એ પર થઈ ગયો. પણ એને આ ન્યાયથી ખબર હોય કે જ્યારે જીવ પોતે પોતાના સ્વરૂપને ભૂલેલો હોય છે ત્યારે તન્મય થઈને કરતા થઈને પ્રણમે છે એ કઈ રીતે, એનું જ્ઞાન હોય તો આ જ્ઞાનમાં એ આવી શકે. કેમ કે આ થોડો વિષય સૂક્ષ્મ પડી જાય છે એના કરતા, પેલો સ્થૂળ જ્ઞાનનો વિષય છે એમ. અહીંયા જે વિષય ચાલે છે એટલો છે કે જીવ પોતે અશુદ્ધ પરિણામનો કરતા થઈને પ્રણમે છે, અશુદ્ધ ભાવને પોતે કરે છે અને ત્યારે દ્રવ્યકર્મ નવું બંધાય છે. એટલી વાત જ્યારે જે પ્રકરણ ચાલતું હોય એની વિવિક્ષા આવે ને. અનાદિસિદ્ધ દ્રવ આ રીતે નવું દ્રવ્યકર્મ જેના કાર્યભૂત છે, નવું દ્રવ્યકર્મ બંધાય છે તેનું કારણ પોતાનું મલિન પરિણામ છે અને નવું દ્રવ્યકર્મ તેનું કાર્યભૂત છે ફળસ્વરૂપ છે, અને જૂનું દ્રવ્યકર્મ જેના કારણભૂત છે તેના નિમિત્તે પોતાના કાર્ય નવું મલિન પરિણામનું થાય છે એવો આત્માનો તથાવિધ પરિણામ હોવાથી, તથા પ્રકારનો પરિણામ હોવાથી આત્માનો તથાવિધ પરિણામ ઉપચારથી દ્રવ્યકર્મ છે. બેમાં આગળ પાછળ દ્રવ્યકર્મનું નિમિત્ત જોઈને ઉપચાર એમ કર્યો કે એવો સંસારી પરિણામ છે તે પોતે જ દ્રવ્યકર્મ છે, એને દ્રવ્યકર્મમાં નાખ્યો ઉપચાર કરીને કારણ કાર્ય જોઈને. જૂનું દ્રવ્યકર્મ કારણ થયું, નવું દ્રવ્યકર્મ કાર્ય થયું, એમ આગળ પાછળ બે દ્રવ્યકર્મના સંબંધા વાળા પરિણામને તથાવિધ પરિણામને દ્રવ્યકર્મ જ કહેવામાં આવે છે. અને આત્મા પણ પોતાના પરિણામનો કરતા હોવાથી દ્રવ્યકર્મનો કરતા પણ ઉપચારથી છે. આત્મા પોતાના પરિણામનો કરતા હોવાથી કરે છે ખરેખર પોતાના પરિણામને, પણ દ્રવ્યકર્મના સંબંધને જોઈને ઉપચારથી તેનો કરતા છે એમ કહેવામાં આવે છે. ઉપચારથી એકસો એકવીસ થી સંસ્કૃત ટીકા પાનું 238 નીચે સુધી સંસ્કૃત ટીકા પાનું 238 નીચે સુધી એવમ શુદ્ધાત્મનો ભિન્નાનામ કર્મજનિત મનુષ્યાદિ પર્યાયાણામ વિનશ્વરત્વ કથન મુખ્યતયા ગાથા ચતુષ્ટયેન દ્વિતીય સ્થલમ ગતમ. એ પ્રકારે શુદ્ધાત્માથી ભિન્ન એવું જે કર્મજનિત મનુષ્યાદિ પર્યાય શુદ્ધાત્માથી ભિન્ન છે, ભલે એ જીવની યોગ્યતા છે મનુષ્યાદી પર્યાય, અને એને પુદ્ગલ સાથે શરીર અને દ્રવ્યકર્મ સાથે સંબંધ છે, તો પણ શુદ્ધાત્માથી એ ભિન્ન છે. એ થાપીને વાત કરે છે શૈલી પ્રકારે. એવી મનુષ્ય પર્યાયના વિનશ્વરપણાના કથનની મુખ્યતાથી ચાર ગાથાથી બીજું સ્થળ પૂરું થયું. અથવા સંસારસ્ય કારણે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, હવે સંસારનું કારણ જે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, એનું કારણ એટલે નિમિત્તપણે કારણ, એનો આશ્રય કરે છે બીજું જૂનું કર્મ. તસ્યતુ કારણ, તેનું કારણ જ્ઞાનાવરણ દ્રવ્યકર્મ, તસ્યતુ કારણ એવા દ્રવ્યકર્મનું કારણ મિથ્યાત્વ રાગાદિ પરિણામ. એ દ્રવ્યકર્મ મિથ્યાત્વ રાગાદિ, મિથ્યાત્વ અને રાગ વગેરે પરિણામથી બંધાયું હતું. ઇતિ આવેદયતિ, એમ અહીંયા આવેદન કરવામાં આવે છે, આવેદન પત્ર આપે છે ને. આદા, આદા એટલે આત્મા, આદા આદા નિર્દોષી પરમાત્મા, નિશ્ચયેન શુદ્ધ બુદ્ધે એક સ્વભાવોપી, વ્યવહારેણ અનાદિ કર્મ બંધ સાથ, આ આત્માનું સ્વરૂપ છે. આત્મા કે જે નિર્દોષ પરમાત્મ સ્વરૂપ છે, નિશ્ચયથી શુદ્ધ બુદ્ધે એક સ્વભાવ છે, આવો તો આત્મા છે. તે વ્યવહારે એટલે એની અવસ્થાની મુખ્યતા કરતા અનાદિ કર્મબંધથી વશ થઈને પડેલો છે. કર્મના સંબંધમાં એવો છે કે આના વિના ચાલે નહીં, આના વિના ચાલે નહીં. વ્યવહારેણ અનાદિ કર્મબંધ વશાત, એની પોતાની અવસ્થા જોઈને એમ કે છો, પોતે પરવશ ભાવે પરિણમે છે ત્યારે એને બંધ વસાદ કહેવામાં આવે છે. એવા જ બંધનના કાળમાં એ પોતે પુરુષાર્થ કરીને પરવશ ન થાય અને સ્વવશ રહે ત્યારે એને સ્વવશ એવું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આવે છે કે નહીં? નિયમ સારમાં આવે છે, સ્વવશ પણ આવે છે. શું કે છે આત્માની વ્યાખ્યા કરી, આદા કમ મળીશો પરિણામ, એટલું વાત કરવી છે ને કે આત્મા એટલે નિર્દોષ પરમાત્મા, કે જે ખરેખર નિશ્ચયથી શુદ્ધ બુદ્ધિ સ્વભાવ છે. શુદ્ધ છે એટલે કર્મમળ રહી છે, દ્રવ કર્મ ભાવ કર્મ અને નો કર્મથી રહી છે અને શુદ્ધ કહેવામાં આવે છે. બુદ્ધિ એટલે જ્ઞાન સ્વરૂપ છે. એવા એક રૂપ સ્વભાવે, ત્રિકાળી એક એટલે અનાદિ અનંત અભેદ અખંડ એક સ્વભાવ, એવો હોવા છતાં વ્યવહારેણ સંસારમાં અનાદિથી કર્મબંધ વશ જોવામાં આવે છે. એવો જે આત્મા કર્મ મળી મસો, કર્મ મળી મસો ભવતી, કર્મથી મલિન છે, કર્મથી એ અશુદ્ધ થયેલો છે. તથા ભવન સન કિમ કરોતી, તેવો થયો થકો એટલે કર્મથી મલિન થયો થકો તે શું કરે છે કે પરિણામમ લહદી પરિણામમ લભતે, પરિણામને પ્રાપ્ત થાય છે. કથમ ભૂતમ, કેવા પરિણામને પ્રાપ્ત થાય છે કે કર્મ સંયુક્તમ, કર્મ રહિત પરમાત્માનો વિદ્રશ કર્મ સંયુક્તમ મિથ્યાત્વ રાગાદિ વિભાવ પરિણામમ. અહીંયા ભાવ કર્મને કર્મ કહ્યું છે, એનો ખુલાસો છે આગળ ફૂટનોટમાં. દ્રવ કર્મ ને ભાવ કર્મ છે, દ્રવ્ય કર્મના સંયોગમાં અશુદ્ધ પરિણામ હોય છે. દ્રવ્ય કર્મ ભાવ કર્મ એનો ખુલાસો નથી, પણ આત્માના કર્મ કાર્યને ભાવ કર્મ કહે છે, મલિન પરિણામ. અને જીવના પૂદગળના મલિન પરિણામને દ્રવ્ય કર્મ કહે છે. કર્મરહિત પરમાત્મા પોતાનું જે પરમ સ્વરૂપ તેનાથી વિદ્રષ એટલે વિરુદ્ધ જાતનું કર્મ સંયુક્ત કર્મ સહિત એવું જે મિથ્યાત્વ રાગ વગેરે વિભાવ પરિણામ વિકારી પરિણામ એવા પરિણામને એ પ્રાપ્ત થાય છે. તત્તો શ્રી સદી કમમ તતો પરિણમાત શ્લિષ્યતી તતો પરિણમાત શ્લિષ્યતી બધનાતી એવા પરિણામથી એ બંધાય છે અથવા તેવા પરિણામથી એને દ્રવ કર્મ ચોંટે છે અથવા બંધાય છે. શ્લિષ્યતી એટલે બંધાય છે. ચિકાસને શ્લેષ કહેવામાં આવે છે સંસ્કૃત ભાષામાં. પોતાના પરિણામની મલિનતાના રાગની મલિનતાની ચિકાસને લઈને એને નવા દ્રવ કર્મનો બંધન અથવા સંબંધ થાય છે. શું બંધાય છે એને? કેમ કે કર્મ બંધાય છે. યદિ પુનર્નિર્મળ વિવેક જ્યોતિ પરિણામે ન પરિણમતી તદા તો કર્મ મુંચતી. બંધાય છે આવ્યું પણ છૂટે છે એ પણ સાથે સાથે વાત કરી છે કે જો યદિ એટલે જો પુનર વળી નિર્મળ વિવેક જ્યોતિ પરિણામે ન પોતાના નિર્મળ જ્ઞાનથી વિવેકથી પરિણામથી પરિણમે એટલે વિવેક પરિણમે ભેદ જ્ઞાન કરીને વિવેકથી પરિણમે કે હું આત્મા છું ઉદગળથી મને લાભ નુકસાન નથી એમ જેવી વિવેક કરે તો એ કર્મથી મુક્ત થાય. બસ એટલી વાત લીધી છે. વિવેકથી એ મુક્ત થાય એમ કહે. અવિવેકે બંધાયને વિવેકે મુક્ત થાય. બસ એટલી ચોખ્ખી વાત છે. શું વિવેક કરવો હે? બધું હરખું એટલું બધું ચોપટ થઈ જાય પછી એમ હે? બધું હરખું ક્યારે થાય? કયો ક્યારે બધું સરખું થાય? તીવ્ર સંયોગો સરખા સારા અનુકૂળ કરવાના તીવ્ર રસમાં એવા પરિણામ થાય છે કે એ પરિણામ પછી સુધાર્યા સુધરી શકતા નથી. ક્યારે હરખું કરવું? નથી ઘણાજીને જો આમ તો આ વાત અધ્યાત્મની કરશો ને કોઈ રીતે એને મગજમાં ઉતરે એવું દેખાતું નથી. એનો અર્થ શું છે કે એટલા એને સંયોગ સંબંધના તીવ્ર રસના પરિણામ કર્યા છે કે એને અધ્યાત્મનો વિષય રાગનો રસ જીવને અત્યંત અનિષ્ટ છે એ વાત એને કોઈ રીતે જ્ઞાનમાં સેટ થતી નથી. પ્રત્યક્ષ હું દેખાય આવે ભાઈ બહુ લોભી માણસ હોય છે ઘણા. શ્રીમદ રાજચંદ્ર નું પુસ્તક આપો કે એમ સાંભળ્યું છે કે ગાંધીજીના ગુરુ જેવા હતા. બહુ સારું લખાણ લઈ જાઓ કે પુસ્તક લઈ ગયા થોડા મહિના પછી. પણ શું વાંચ્યું શું કાંઈ લેવા દેવા વિચાર આવ્યો. પણ આને એ વાતનો ખ્યાલ કેવી રીતે આવે? એની યોગ્યતા એવી હોય છે કે તીવ્ર રસથી સંયોગ પ્રત્યે જેના પરિણામ લાગેલા જ રહે પ્રતિક્ષણ એને એ પરિણામથી વિરુદ્ધ જાતનો સ્વભાવ જેમાં કહેવા માંગે છે એવા વચનનો મર્મ અને રહસ્ય અને જ્ઞાનગુત થઈ શકતો નથી. કઈ રીતે થાય? કોઈ રીતે થઈ શકે? એટલા માટે તો સામાન્ય સાવધાની મુખ્ય જીવને પણ એટલી હોય છે. કર્મનો ઉદય હોય તે અનુસાર સંસારના અનેકવિધ કાર્યનો ઉદય હોય પ્રસંગ હોય તે કર્મ પ્રસંગમાં કાર્ય પ્રસંગમાં એ મંદ રસ પરિણમે અને તીવ્ર રસ પરિણમે નહીં. એટલી યોગ્યતા જો હોય તો એને વિચારમાં જ્ઞાનની નિર્મળતા આવરાઈ જાય નહીં. ઉઘાડ ગમે એટલો હોય પણ મલિનતા ઘણી હોય જ્ઞાનમાં શું કરે? કોઈ રીતે એને આ વિષય ગળ બેઠે નહીં. એટલી વાત છે. વેપાર કરે એનો વાંધો નથી, પણ તીવ્ર રસે કરે તો એ વેપાર માંથી પછી આ વેપાર થઈ શકે એવી સ્થિતિ રહેતી નથી. એ કુદરતી એની સરખું થાય તો પછી કરે, સરખું થાય પછી કરે, પણ કઈ રીતે સરખું કરવું છે? તીવ્ર રસ હોતો જ નથી, એ તો વાસ્તવિક પરિસ્થિતિ છે એમ જ હોય, પણ છતાં પોતાના તીવ્ર રસ પ્રત્યે જાગૃતિ ન હોય એને બરાબર આ વાત વિચારી લેવી જોઈએ. એમ વાત મુમુક્ષુ તો જેટલા ઠવણીને શાસ્ત્ર લઈને બેસી જાય એને કઈ બધાને મુમુક્ષુ પણ લાગુ પડતો નથી, એટલે બધી રીતની વાત તો આવે ને. એમ હા જીદી નો હોય, જીદ છે એ તીવ્ર રસ છે. એ તીવ્ર રસ ને બીજી ભાષામાં જીદીપણું કહેવામાં આવે. જીદી એટલે લીધું મૂકે નહીં, લીધું ક્યારે ન મૂકે, કે એનો રસ તીવ્ર હોય તો સીધી વાત. ઠીક છે, ચોખોટ કરવી આવે ચાલુ ભાષામાં. સરળતા એથી વિપરીત પરિણામ તે સરળતા છે, વિપરીત પરિણામ તે સરળતા છે. જતું કરવું જેમ હોય તેમ મૂકી દેવી, વાતને પકડી રાખવી નહીં, બસ એ સરળતા છે. સરળતાના ફળમાં તો મનુષ્ય પણ આવ્યો છે, અને એ સરળતા જો વિશેષ અધ્યાત્મના વિષયમાં આવે તો એને સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ થાય. એ મોટો ગુણ છે, સમ્યક દર્શનમાં સરળતા તે મોટો ગુણ છે, અને અસરળતા જિદ્દીપણું પકડપણું તીવ્ર રસ એ સમ્યક દર્શનમાં મોટી બાધા છે. એ સાથોસાથ છે. અહીંથી છે ને, યદિ પુનર્નિર્મળ વિવેક જીવતિ પરિણામી ન પરિણમતિ. જો એ નિર્મળ વિવેક જ્યોત ક્યાં પ્રકાશ લીધો છે, જ્યોતને પ્રકાશ હોય છે ને, એટલે વિવેકને જ્યોતની પ્રકાશની ઉપમા આપી છે. જેમ પ્રકાશમાં પદાર્થો ચોખ્ખા દેખાય છે એમ જ્ઞાન પ્રકાશમાં પોતાનું સ્વરૂપ અને પરનું સ્વરૂપ, રાગની મલિનતાનું સ્વરૂપ એ બધું જ્ઞાન પ્રકાશમાં ચોખ્ખું જોવામાં આવે છે. એવા પરિણામે પરિણમે તો એ કર્મથી છૂટે છે, તો એ સંસારથી છૂટે છે, નહીંતર કોઈ રીતે છૂટતો નથી. એ છૂટવાનું કારણ એ જ્ઞાન છે. કર્મથી છૂટવાનું કારણ એને ભેદ જ્ઞાન છે. જ્ઞાન કહો કે ભેદ જ્ઞાન છે. કમમાં કમમ તું પરિણામો, તસ્માત કર્મ તું પરિણામ હો. તેથી પરિણામને કર્મ કહેવામાં આવે છે. યસ્માત રાગાદી પરિણામેન કર્મ બધનાતી, તસ્માત રાગાદી વિકલ્પ રૂપો ભાવ કર્મ સ્થાનીય રાગ પરિણામ એવ કર્મ કારણત્વાદ ઉપચારેણ કર્મ ઇતિ ભણ્યતે. જેથી રાગાદી પરિણામથી કર્મ બંધાય છે તેથી રાગાદી વિકલ્પરૂપ જે ભાવકર્મ છે એ ભાવકર્મના સ્થાને રાગ પરિણામ છે, અને તે કર્મનું કારણ દ્રવ્ય કર્મનું કારણ હોવાથી ઉપચારથી તેને કર્મ કહેવામાં આવે છે. એવો અર્થ છે. કેમ જીવના સંસારી પરિણામને કર્મ કહ્યું? તે પોતે ભાવકર્મના સ્થાને છે અને એના નિમિત્તે નવા દ્રવ્ય કર્મ બંધાતા હોવાથી એ પરિણામને જ કર્મ કહેવામાં આવે છે. તતો સ્થિતમ, તેથી એમ સિદ્ધ થયું કે રાગાદી પરિણામ કર્મબંધ કારણમ ઇતિ. આ ટોટલ માર્યો સરવાળો આ છે કે જીવના રાગાદી પરિણામ તે કર્મબંધનું કારણ છે. જો એને સંસારમાં બંધાવવું ન હોય તો એને રાગાદી પરિણામથી સ્વરૂપનો આશ્રય કરીને છૂટવું જોઈએ. ચોખ્ખે ચોખ્ખી વાત છે. રાગ એવા એવા કરે, એવા એવું પરિણામમાં રાગાદી ચિકાસ રહે, અને પછી કે અમને કેમ ફાયદો થતો નથી. મારે આ વાતને સાંભળવામાં ધ્યાન દીધું નથી, તારું ધ્યાન ક્યાંક બીજે હતું એમ નક્કી થાય છે. અહીંયા ધ્યાન નહોતું એટલે તારું ધ્યાન ક્યાંક બીજે હતું. ધ્યાન વગર નો તો તું કદી નથી. ચાર ધ્યાન છે ને, ધર્મ ધ્યાન, આર્ત, રૌદ્ર, ધર્મ ને શુક્લ. ધ્યાન વિનાનો કોઈ જીવ ક્યારે હોતો નથી. પહેલા ગુણ સ્થાને હોય કે 13મે 14મે ગુણ સ્થાને હોય એ ધ્યાન વાળો જ છે. જ્યાં એકાગ્રતા છે ત્યાં એનું ધ્યાન છે. સીધી વાત છે. અહીંયા આત્માનો વિચાર કરે પણ સંયોગની સાવધાનીની પકડને ચિકાશ એવી ને એવી હોય અને એમાં જરાય ફેર પડે નહીં, એક દોરાવો આખો પાછો થાય નહીં ચિકાશમાં, એટલી નેટલી ડિગ્રી રહે તો એનું ધ્યાન ત્યાં છે એમ ગણવામાં આવે છે. જ્યાં એની સાવધાની ત્યાં તેનું ધ્યાન એમ છે. હવે પરમાર્થે આત્માને દ્રવ્યકર્મનું અકર્તાપણું પ્રકાશે છે. ઉપચારથી જીવના રાગાદી પરિણામને કર્મ કહ્યું, સાથે સાથે સ્પષ્ટતા કરે છે કે ખરેખર આત્માને દ્રવ્યકર્મનું કર્તાપણું નથી. એટલે 80-82 ગાથામાં સ્પષ્ટીકરણ સાથે દીધું. પરિણામો સ્વયં આદા સાપણ કિરિયતી હોદી જીવમયા ક્રિયા કમતી મદા કમ્મા કમ્મ સ નદુ કરતા. પોતે આત્મા છે. એક બાજુ છે કે પરિણામથી ભિન્ન છે, એ બીજો વિષય છે, એ બીજી અપેક્ષા છે. આત્મ પરિણામો હી તાવત સ્વયં આત્મા એવ એમ છે. આત્મ પરિણામ, આત્માના પોતાના પરિણામ, તે જ ખરેખર પોતે આત્મા છે. એ જ આત્મા છે એમ કે છે. આત્માના પરિણામ એ પોતે આત્મા છે. આમ તો તન્મય થઈને પરિણમે છે ને, જે જે પર્યાય જીવ પરિણમે છે તે તે પર્યાય તન્મય થઈને પરિણમે છે. તેથી અપેક્ષાએ પરિણામને જીવનો આત્મા કહેવામાં આવે છે. કારણ કે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામી એવો જીવ, અપરિણામી નથી કહેતા અહીંયા, પરિણામી એવો જીવ પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે, પરિણામને રચનાર હોવાને લીધે પરિણામથી પોતે અનન્ય છે, અન્ય નથી. પોતે પરિણામથી અનન્ય થઈને પરિણમે છે, અન્ય રહીને પરિણમ તો નથી. તેથી પરિણામનો કર્તા છે અને પરિણામ તેનો આત્મા છે. આ તો સંસારી પરિણામની વાત લેવી છે. સંસારમાં જીવ જે તે પ્રકારના રાગ દ્વેષ મોહના વિકારી ભાવે પરિણમે છે ત્યાં તે તે ભાવમાં તન્મય થઈને પરિણમે છે ત્યારે પરિણામ તેનો આત્મા છે. કેમ કે પરિણામી પોતે સ્વયં એને રચે છે, કરે છે, કરનાર છે. તેથી પરિણામીથી પરિણામ અનન્ય છે, અન્ય રહેતા નથી. પરિણામી આખો જીવ લે પ્રમાણમાં. અને જે તેનો આત્માનો તથાવિધ પરિણામ છે એ તથાવી દીટલો શું કે જે જે કાળે જે જે પ્રકારનું પરિણામ થાય તે, અને જે તેનો આત્માનો તથાવિધ પરિણામ છે તે જીવમય જ ક્રિયા છે, તે ચેતન કરે છે, જીવ કરે છે, ચૈતન્યમયી જીવમયી એ ક્રિયા છે એમ કહે છે ને. જીવ પોતે કરે છે, જીવ પોતે અનુભવે છે તન્મય થઈને, તેથી તે ક્રિયાને જીવમય કહેવામાં આવે. અહીંયા શું અપેક્ષા છે? પૂદગળના પરિણામ પૂદગળની સાથે અનન્ય છે, અને જીવના પરિણામ જીવની સાથે અનન્ય છે. જીવ અને પૂદગળનું ભેદજ્ઞાન કરાવે છે. કારણ કે સર્વદ્રવ્યોને પરિણામ લક્ષણ ક્રિયા આત્મામયપણે પોતામયપણે સ્વીકારવામાં આવી છે. વસ્તુ અને વસ્તુની અવસ્થા વસ્તુથી અભિન્ન સ્વીકારવામાં આવી છે એમ જે છે. કારણ કે સર્વદ્રવ્યોને એટલે જગતના તમામ વિશ્વના પદાર્થોને પરિણામ લક્ષણ ક્રિયા, પરિણામ જેનું લક્ષણ છે એવી ક્રિયા, ઉત્પાદય રૂપ ક્રિયા, તે પોતપોતાના આત્મામયપણે સ્વીકારવામાં આવી છે. હીરો ને હીરાનો સળકાટ, સોનું ને સોનાનો સળકાટ, સોના ને સોનાનો ઘાટ, લ્યો ને સોનાનો ઘાટ સોનામયપણે સ્વીકારવામાં આવ્યો છે એમ કે. ભલે એ ઘાટ બદલતી ચીજ છે, એક ઘાટ બદલીને બીજો ઘાટ કરવામાં આવે, તો પણ તે ઘાટ જ્યારે જ્યારે જે જે ઘાટ સોનાને છે તે સોનામયપણે છે કે બીજામયપણે છે. સોનાનો ઘાટ હથોડીના હથોડીમયપણે નથી અને એરણપણે નથી ને સોનીપણે પણ નથી. એ રીતે જીવની સંસારની ક્રિયા જીવમય ગણવી એમ કે છે. ભાઈ જીવમય છે, તારા અનુભવને તું તપાસ તો તને સમજણ પડે એવું છે. કલ્પનામાં ગુખી રાખ્યું હોય અને ભિન્ન શુદ્ધ શુદ્ધાત્માનું ભિન્નપણું ન થયું હોય તો એને આ જીવમય ક્રિયા છે એને ઘડ બેસે નહીં. જ્ઞાનમાં બે અપેક્ષા એને ઘડ બેસે. આ જીવમય કહે છે તો આ પ્રકારે કહેવા માંગે છે, તે જ ક્રિયાથી જીવનું ભિન્નપણું કહે છે તો આ પ્રકારે કહેવા માંગે છે. એવું અપેક્ષિત જ્ઞાન અથવા કથનની મર્યાદાને જાણતું જ્ઞાન બરાબર સ્વરૂપની દ્રષ્ટિ થાય ત્યારે ઉઘડે છે. પેલી મુસ્તો બને નિશ્ચિત જીવમય છે એટલે નિશ્ચિત પૂદગળમય નથી એમ લે. શ્રીકાળી જીવમય છે એમ લેવાનો પ્રશ્ન નથી. કેમ કે સોનાનો ઘાટ ભલે સોનારૂપ હોય તો પણ એ બદલતી ચીજ છે, ઘાટ કોઈ શાશ્વત રહેતો અને છતાં સોનામય પણ એ છોડતો નથી એમ બે અપેક્ષા એને જ્ઞાનમાં રહેવી જોઈએ. સર્વદ્રવ્યોને પરિણામ લક્ષણ ક્રિયા આત્મામયપણે પોતામયપણે સ્વીકારવામાં આવી છે, અને વળી તે જીવમય ક્રિયા છે, તે આત્મા વડે સ્વતંત્રપણે પ્રાપ્ય હોવાથી કર્મ છે. આ ભાવ કર્મની વાત લેવી છે ને. વળી તે જે જીવમય ક્રિયા આત્મા વડે સ્વતંત્રપણે પ્રાપ્ય હોવાથી તેનું કર્મ છે, તેથી તેને જીવભાવ જોઈને જીવભાવ કર્મ કહેવામાં આવે છે. જીવના ભાવનું કાર્ય તે ભાવ કર્મ કહેવામાં આવે છે. કાર્યને કર્મ કહે છે. જીવમય ક્રિયા છે તે આત્મા વડે સ્વતંત્રપણે કરવામાં આવે છે. સ્વતંત્રપણે કરતા થઈને ક્રિયાને કરે તે ક્રિયાને કર્મ કહે છે, અને ક્રિયાના કરનારને કર્તા કહેવામાં આવે છે. તો કર્તા કર્મની પરિભાષા છે કે નહીં? સ્વતંત્રપણે કરે તે કર્તા, અને સ્વતંત્રપણે કરાય તે કર્મ. જે ક્રિયા સ્વતંત્રપણે કરાય તે કરી કર્મ છે. સોળમી હા સંગ હોય છે. આગળ વિશે આવી ગયો આપણે. હું ફરી નજર આવી ગયો. સોળમી કાથા કીધું કાલે લીટી એકડો કર્યો છે ને. શુદ્ધ અનંત શક્તિ વાળા જ્ઞાયક સ્વભાવ ને લીધે સ્વતંત્ર હોવાથી કોને શબ્દ વાપરે છે, જેને કર્તાપણા નો અધિકાર ગ્રહણ કર્યો, પોતાનું કાર્ય કરવાનો, પોતાનું કાર્ય સ્વતંત્રપણે કરવાનો અધિકાર જેને ગ્રહણ કર્યો છે, તેથી તેને આત્માને કર્તા કહેવામાં આવે છે. કારકો નું દ્રષ્ટાંત આ પ્રમાણે છે, જ્યાં પરના નિમિત્ત કાર્ય ની સિદ્ધિ આવે ત્યાં વ્યવહાર કારકો છે, ઉપાદાન ના કારણે નિશ્ચય કારકો છે, એમ છે ને. આ તો સ્વતંત્રપણે કરતા છે, તેથી સ્વતંત્રપણે કરે છે, તેથી કરતા એમ આવ્યું ને. અહીંયા સ્વતંત્ર શબ્દ વાપરો છે, સ્વતંત્રપણે પ્રાપ્ત થાય છે તેથી તેને કર્મ કહેવામાં આવે છે. માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે છે, પ્રાપ્ત કરે છે, તેથી માટી કરતા છે અને ઘડો તેનું કર્મ છે, કાર્ય છે, કર્મ છે એટલે કાર્ય છે. આવો ઘડો માટીથી અભિન્ન હોવાથી માટીથી કોઈ જુદો નથી, માટી પોતે જ કર્મ છે એમ આત્માને કર્મ કહેવામાં આવે છે. નિશ્ચય છો કારકો અને વ્યવહાર છો કારકો એમ. જીવમય ક્રિયા છે તે આત્મા વડે સ્વતંત્રપણે પ્રાપ્ય હોવાથી કર્મ છે. માટે પરમાર્થથી આત્મા પોતાના પરિણામ સ્વરૂપ એવા તે ભાવ કર્મનો જ કરતા. પરિણામ સ્વરૂપ એવું જે ભાવ કર્મ તેનો આત્મા સ્વતંત્રપણે થઈને કરતા હોવાથી ઉદ્ગળ કર્મ એને કર્મનો ઉદય પરાણે રાગાદી કરાવતો નથી, એને આવી જાય છે. કોઈને આધીન થઈને કરતો નથી, પોતે જ સ્વતંત્રપણે કરે છે. પોતાના ભાવ કર્મનો જ કરતા છે, પરંતુ ઉદ્ગળ પરિણામ સ્વરૂપ દ્રવ્ય કર્મનો કરતા બિલકુલ નથી. મસ્તી નાસ્તીથી પરદ્રવ્યથી ભિન્ન પણ અહીંયા શીખેલું છે.